તારીખ 28/1/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 162 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 61
દરિદ્રની પર્યાય એના સકાળે સડકારકથી સ્વતંત્ર જ પરિણમે છે એ પણ હલો છે. આ સૂક્ષ્મ વાત છે એટલે પર્યાયના જે સડકારકો છે મોક્ષ માર્ગ ઉત્પન્ન થઈ શકે છે એ સૂક્ષ્મ વાત છે. ભલે એમાં દાર્શનિક સિદ્ધાંત માં જૈન દર્શન ના સિદ્ધાંતો કહેવાય, કેમ કે અનેક દર્શનો વિશ્વમાં વસ્તુના સ્વરૂપ વિશે અનેક પ્રકારના સિદ્ધાંતો પ્રતિપાદન કરે છે, ત્યારે જૈન દર્શનના સિદ્ધાંતોને આ જૈન દર્શન વસ્તુ સ્થિતિનું વર્ણન કરે છે એમ કહેવાય છે.
બરોબર,
એ દાર્શનિક વાત છે. પણ વસ્તુનું સ્વરૂપ છે એ વસ્તુનું સ્વરૂપ એક સત્ય હકીકત છે એને કોઈ પણ દર્શનનું નામ આપવું એ ભલે બીજા દર્શનની અપેક્ષા એ નામ અપાય તો પણ એ વસ્તુ દર્શન છે. ખરેખર તો એ વસ્તુ દર્શન છે. તો વસ્તુનું સ્વરૂપ જ્ઞાન છે એ ગુણનું ઉત્પાદક છે. કેવી રીતે ગુણનું ઉત્પાદક છે એ સૂક્ષ્મ વાત છે. એને જે ટુકડો લાગે છે કે આ વાત સૂક્ષ્મ છે એમ કહેવામાં એક સ્વલક્ષી જ્ઞાનમાંથી આ પ્રકાર આવવો જોઈએ એમ કહેવામાં આવે છે. કેમ કે સત્શાસ્ત્ર અને સત્પુરુષના વચનો અનુસાર વસ્તુનું સ્વરૂપ વસ્તુના બંધારણ સંબંધી દ્રવગુણ પર્યાયના સિદ્ધાંતો અને એ નિયમો સમજી શકાય છે અને સૂક્ષ્મ જ્ઞાનની મર્યાદામાં સમજણમાં એ વિષય એટલો અઘરો નથી કે ન સમજાય. તો એની સૂક્ષ્મતા શું આ સવાલ છે. જો દ્રવ્યાનુયોગમાં દ્રવ્યનું સ્વરૂપ આ પ્રમાણે કહે છે એમ સમજવું એ બુદ્ધિગોચર થવામાં કોઈ મોટી વાત નથી. અનેક જીવો આ શાસ્ત્રો આ પુસ્તકોનો અધ્યયન કરીને અભ્યાસ કરીને એ વિષય સમજે છે એમ નહીં, સમજીને સમજાવી શકે છે એટલે હદ સુધી સમજે છે. તો પછી આમાં બીજી સૂક્ષ્મ વાત શું છે?
બરોબર,
આ એક પ્રશ્નવાચક ચિહ્ન છે કે એમાં જે સૂક્ષ્મતા છે એ છે કે ઉપયોગ નિજ સ્વરૂપને ગ્રહણ કરવા બાજુ વળે અને ત્યારે ઉપયોગ સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરવા માટે સૂક્ષ્મ પર્યાયને ધારણ કરીને ઉપયોગ સૂક્ષ્મ થઈને સૂક્ષ્મ સ્વરૂપને ગ્રહે છે એવી આમાંથી એક સ્થિતિ સર્જાય છે એ પ્રકારને સૂક્ષ્મ વાતમાં ગુરુદેવ લઈ જાય છે. જ્યારે જ્યારે પ્રવચન આપતા ત્યારે આવી વાતનું સૂચન કરવા માટે પોતાના સ્વરૂપનું ગ્રહણ થવું એ એક સૂક્ષ્મ વાત છે. એટલે એમ કહ્યું કે દરેક પદાર્થની પર્યાય એના સ્વકાળે ષટકારકથી પરિણમે છે એવી પર્યાયની સ્વતંત્રતા છે, જેને પર્યાયની સ્વતંત્રતા ન બેસે એને અંદરમાં ત્રિકાળી દ્રવ્યની સ્વતંત્રતા બેસે એ વાત તો રહી નહીં, એ તો આખા આત્માને પરાધીને જ માનશે. પર્યાય તો જે વ્યક્ત અંશ છે એને અનુભવ, એની સ્વતંત્રતાને ન સમજે એ અંદરમાં ત્રિકાળી સ્વરૂપની સ્વતંત્રતાને, એના ત્રિકાળી સ્વતંત્ર અસ્તિત્વને કઈ રીતે ગ્રહણ કરી શકે, સંમત કરી શકે, સ્વીકાર કરી શકે. એટલે એ વાત લીધી છે કે જો તમામ પદાર્થની પર્યાયો સ્વતંત્રપણે એના સ્વકાળ અનુસાર પરિણમે છે તો એમાંથી અંતર્મુખ થવાનું શું કારણ ઉત્પન્ન થાય છે? કે અંતર્મુખ થવાનું કારણ એ ઉત્પન્ન થાય છે કે સર્વ પર્યાયોથી ઉપેક્ષા ભાવ ઉત્પન્ન થાય છે. અપેક્ષા ભાવ ઉત્પન્ન થાય છે એનો બીજો અર્થ એ છે, અપેક્ષા ભાવ હતો તે ચાલ્યો જાય છે એમ ઉપેક્ષા ભાવ છે. અનેક સંયોગો બીજા જીવો અને અજીવો સંયોગોમાં બંને આવી જાય છે, એના પ્રત્યેની જે અપેક્ષા છે એ પોતાની કલ્પેલી સાનુકૂળતા ખાતર છે કે આ પ્રકાર થાય તો મને અનુકૂળતા થાય, આ પ્રકાર થાય તો મને આમ કોઈ વર્તે, આમ કોઈ પરિણમે, આવી આવા સંયોગો થાય તો મને અનુકૂળતા છે. એવી જે કલ્પના છે અનુકૂળ પ્રતિકૂળતાની, એને લઈને જે અપેક્ષા ભાવ છે, એને લઈને જે આર્ત ધ્યાન છે, એને લઈને જે એ પદાર્થની સન્મુખ થવાના પરિણામ ફરી શકતા નથી અને એ પદાર્થો પ્રત્યેની સાવધાની જળવાઈ રહે છે, અને જેને લઈને પરિણામની દિશા પ્રસન્નનું પણ છોડતી નથી એ પરિસ્થિતિ અહીંથી કરવાનું આ સિદ્ધાંતના ગ્રહણમાં ઉત્પન્ન થાય છે. એટલે પરની અપેક્ષા ભાવ છૂટે છે, સાથોસાથ પોતાના નિજ નિધાનમાં, નિજ દ્રવ્યમાં, નિજ ગુણ ભંડારમાં કેવા કેવા ગુણો પડ્યા છે એની પણ કિંમત થાય છે, એની પણ મહિમા આવે છે, ત્યારે પર્યાયનું એ બાજુ વળવું પણ સહજ થાય છે. બે એક સાથે છે, પરપદાર્થની ઉપેક્ષા અને સ્વપદાર્થની અપેક્ષા એ બંને એક સાથે છે, કેમ કે બે માંથી એક દિશા તો પરિણામની રહે. પણ માત્ર પરપદાર્થ બંધી જ્ઞાન પરપદાર્થની ઉપેક્ષા થાય એવું કરે અને સાથે સાથે સ્વપદાર્થનું જ્ઞાન સ્વપદાર્થને ગ્રહણ કરે એટલા પુરુષાર્થને બળ સહિત ન પરિણમે તો પણ આ સિદ્ધાંતનું જાણપણું પરલક્ષી રહીને કોઈ કાર્યકારી થતું નથી, અને જે કોઈ પરિણામ એનું આવવું જોઈએ એ પરિણામ આવતું નથી.
બરોબર,
કાલે જે બહુ સારી ચર્ચા થઈ, બેન છે કેટલીક વાત બહુ સારી કરી, એ બહુ પ્રશ્ન ચાલ્યો હતો ચર્ચામાં કે અહીંયા ઘણા વર્ષથી સમજે નિવૃત્તિ લઈને રહ્યા હોય, વર્ષોથી ઘણા વર્ષથી બીજો કોઈ વ્યવસાય ન હોય, કુટુંબ પરિવાર છોડીને પણ એકલા રહ્યા હોય, અને એમ પણ લાગે કે અહીંયા જે રહ્યા છે ને અભ્યાસ કર્યો છે એમને સમજાણું છે, પણ બરાબર સારું સમજાણું છે, સારા અચ્છા વિદ્વાન છે એવું સમજાય છે, બીજાને સમજાવી શકે એવી શક્તિ જેટલું સમજાણું છે, તો પછી એમને સમ્યક દર્શન, આત્મદર્શન, આત્માનુભવ થવામાં એવી શું તકલીફ નડતી હશે કે જેથી થતું નથી? આવો એક પ્રશ્ન પૂછાણો, બહુ સારો, એમાંથી બહુ સારી ચર્ચા ચાલી ગઈ કે એક સમજણમાં વાત આવે અને પુરુષાર્થ ઉત્પન્ન થાય, બે જુદી જુદી વાત છે. સમજણ આવવા ઉપરાંત સ્વરૂપનું અભેદ ગ્રહણ થાય અથવા પોતાનું જ સ્વરૂપ સમજાણું છે, જે સમજાણું છે તો પોતાનું સ્વરૂપ સંબંધિત સમજણ થઈ છે ને કે મારો આત્મા આવો છે, તો જેવો આત્મા છે તેવી તદરૂપ પરિણતિ થવી જોઈએ. જ્યાં સુધી એવી તદરૂપ પરિણતિ ઉત્પન્ન થાય ત્યાં સુધી અનાદિની જે એકત્વ બુદ્ધિ છે એ ભલે મિથ્યાત્મંદ થયું હોય ને ભલે સમ્યક સન્મુખ જીવ થયો હોય તો પણ એ અસમ્યક છે, એ અસમ્યક છે. એવી તદરૂપ પરિણતિ થઈ જાય, જેવું દ્રવ એવી જ પરિણતિ, જેવું દ્રવ એવા જ પરિણામ થાય. પોતાનું સ્વરૂપ સમજાય ને તન્મય બુદ્ધિ ન થાય એટલી હદ સુધીના સ્વરૂપ ગ્રહણનો પુરુષાર્થ ઉત્પન્ન થાય તો એ સમજણ છે એમાં મિથ્યાત્નો અભાવ ન થાય, એ વાતની ખાસ કોઈ કિંમત આપવામાં આવતી નથી. એકવાર એને પોતામાં જેવું સ્વરૂપ છે એવું જ પરિણામ, તન્મય પરિણામ, સ્વરૂપાકાર પરિણામ, સ્વાકાર પરિણામ થઈ જવું જોઈએ તો એની સમજણ એ વિષયની ઠીક છે. નહી તો અનંત વાર જીવે મિથ્યાતને મંદ કર્યું છે, પણ એ અનાદિનું અગ્રહિત મિથ્યાત છે એ ચાલુ ને ચાલુ છે. પરિણામની જાત બદલવી જોઈએ. અનાદિનું મિથ્યાત છે મંદ થાય એવું અનંત વાર થયું છે. જૈન દર્શનમાં જન્મ નથી, જૈન દર્શનના શાસ્ત્રોનો સત્શાસ્ત્રોનો અભ્યાસ કર્યો નથી અને સાચી સમજણ ઉપર ક્યારે રહ્યો નથી એવું નથી. અનંતવાર અંતરભેદ કર્યા વિના અંતર એનો ભેદાય જાય અને મિથ્યાત્મનું પડ તૂટીને સમ્યક દર્શનને સ્વાનુભવમાં આવે ત્યાં સુધી આવ્યો નથી. બાકી મિથ્યાત્મન કરીને વસ્તુના સ્વરૂપ સમજવામાં મિથ્યાત્મન થાય છે, શાસ્ત્રો અનુકૂળ સમજણ પણ થાય છે, પણ પુરુષાર્થ ન કરે તો એ સ્થિતિને પણ પ્રમાદ કહેવામાં આવે છે. એ વાત કરી છે. ભલે રોજ સ્વાધ્યાય કરતો હોય, ભલે રોજ એ ભાવના ભાવતો હોય અને વિચાર આવતા હોય કે મને આ સ્વાધ્યાય કરતા આમ કરતા કરતા મારો સ્વાનુભવ થાય તો સારું, અને જે નિવૃત્ત થઈને અહીંયા બેઠા છે એને તો એ ભાવના તો છે ને કે આપણે એટલા માટે અહીંયા આવ્યા છીએ, તો પણ જે સ્વરૂપના અનુભવ સુધીનો નાયકને, એમના શબ્દોમાં કહે તો નાયકને ગ્રહણ કરવાનો જે પુરુષાર્થ આવવો જોઈએ એ પુરુષાર્થ ઉત્પન્ન ન થાય તો એ પ્રમાદમાં રહે છે એમ કેવું જોઈએ. શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે એમ નહીં, પ્રમાદમાં રહે છે એમ કેવું જોઈએ. આદર્શ એનો પ્રમાદ એ કહ્યું, એનો જે આદર્શ છે એનો પ્રમાદ છે એમ કે છે. પણ બારમાં તો એ પ્રયત્નવાન જોવામાં આવે છે તો એ બારની ક્રિયાનો પુરુષાર્થ અને અંતરની ક્રિયાનો પુરુષાર્થ એ જુદી વાત છે. આખી સ્વાધ્યાયનો પુરુષાર્થ એને અંતરંગ પુરુષાર્થમાં નથી લેતા, એ તો નિવૃત્ત છે કરે કરે છે એમાં કઈ સવાલ નથી. પણ અંદરમાં નાયકનું ગ્રહણ થાય અને તદરૂપ તન્મય પરિણામ થાય, અભેદ પરિણામ થાય અને અનાદિના મિથ્યાત્મને તોડી નાખે એક વાર એવો જંગલ પુરુષાર્થ ઉત્પન્ન થવો ઘટે છે, અને ન થાય અને કાળ જાય તો એ પ્રમાદમાં કાળ જાય છે એમ સમજવું. એ પ્રમાદમાં જીવ છે એમ કે 20-25 મિનિટ સારી સૂક્ષ્મ કરતા ચાલી હતી, ઘણા સૂક્ષ્મ ભાવો કરતા હતા
બપોરે.
હા બપોરે એ સિદ્ધાંતો છે એને એ સિદ્ધાંતોનું જે હાર્દ છે એ આ પ્રકારે સૂક્ષ્મ છે કે જીવને અંતર્મુખ થવામાં ઉપયોગ સૂક્ષ્મ થઈને સૂક્ષ્મ જ્ઞાય સ્વભાવને ગ્રહણ કરવામાં એનું એમાં નિમિત્તપણું રહેલું છે. જીવ પુરુષાર્થ કરે ત્યારે એ નિમિત્તપણું નૈમિત્તિક સંબંધ સાથે સંબંધ પામે છે, નહીતર એ નિમિત્તપણું છે એ તો અનાદિથી છે છે ને. પત્રમાં વધારે સમય ગયો એટલે બોલ ઉપર વિશેષ વિચાર સમય નતો. 162 પ્રશ્ન. આત્મા જાણવાની કોશિશ કરીએ છીએ છતાં આત્મા જાણવામાં કેમ નથી આવતો? પ્રશ્નકારને કોઈ એવો અભિપ્રાય છે કે અમારો પ્રયત્ન તો છે પણ પ્રયત્નનું ફળ કેમ નથી, આનું સમાધાન થયું નથી આની અંદર. પ્રશ્નનું અસમાધાન એ છે કે અમારો પ્રયત્ન છે પણ એ પ્રયત્ન કોશિશ એટલે પ્રયત્ન, એનું ફળ જે આત્માનું જ્ઞાન થવું જોઈએ, અનુભવ થવો જોઈએ, કેમ નથી? આ પ્રશ્ન છે. ઉત્તર કે સાચી કોશિશ કરી નથી, કોશિશ ઊંધી કરે છે. ઠીક, પ્રમાદ લીધો વળી એમ તો એમ કે છે જીવના પરિણામ જો સ્વરૂપમાં રોકાતા નથી, એકાગ્ર થઈને સ્વરૂપમાં આવતા નથી તો બીજે ક્યાંક રોકાય છે ને. હવે નિવૃત્ત થઈને આ પ્રકારની ઈચ્છાથી જે કાંઈ પ્રવૃત્તિ કરે એમાં શુભ યોગ અને શુભ ઉપયોગ ભલે વિશેષપણે હોય પણ એ પણ એને રોકાવાનું સ્થાન છે ને. શુભ ઉપયોગ છે અને શુભ યોગ છે બહારના, અશુભ યોગો ન હોય બીજો વ્યવસાય કે બીજી પ્રવૃત્તિ, અને શુભ યોગમાં હોય શાસ્ત્ર સ્વાધ્યાય ચર્ચા વાર્તા આદિ, તો એ શુભ યોગમાં પણ એના પરિણામ રોકાય છે ત્યારે નાયક ઉપર આવતા નથી ને. તો એ શુભ યોગમાં પણ ન રોકાય અને જ્ઞાયક ઉપર આવે એ પ્રકારનો જે પ્રયત્ન હોવો જોઈએ એ સાચો પ્રયત્ન છે, અને એ પ્રકારના પ્રયત્નનો અભાવ તે ખોટો અથવા ઊંધો પ્રયત્ન છે એમ લેવું છે. ઊંધો જે પ્રયત્ન કરે છે એનો શું કે બહુભાગ જીવને શુભની રુચિ રહી જાય છે, કેમ કે કષાયની મંદતાવાળા પરિણામમાં એમ લાગે છે કે મારો ભાવ અને ભાવના બહુ સારા ચાલે છે, એટલે એ પરિણામ ઉપરનું જે શુભ પરિણામ ઉપરનું જે વચન વજન અને શુભ પરિણામનો પોતા સ્વરૂપે અનુભવ કે આ મારા ભાવ મને થયેલા ભાવ મેં કરેલા ભાવ અને સારા ભાવ, બીજા અનેક પરિણામ પણ થયા છે જીવને એટલે એને અનુભવ એ બે પરિણામનો જ છે, ત્રીજી જાતનો અનુભવ નથી એને, એટલે નીચી દ્રષ્ટિમાં એને એવું લાગી આવે છે અને ત્યાં અટકે છે, ત્યાં રોકાય છે. જો અસંતોષ રહે કે ગમે તેવા પરિણામ થાય છે ભલે પૂર્વની અપેક્ષાએ સારા થતા હોય તો પણ એ મારે નીચા પરિણામ સાથે આ પરિણામની સરખામણી નથી કરવી, મારે તો જે પરિણામ જોઈએ એ પરિણામ ન આવે તો આ કેમ, એ પરિસ્થિતિ એને જોઈએ. અસંતોષ રહેવો જોઈએ, તીવ્ર અસંતોષ થવો જોઈએ જેમ જેમ કાળ જાય તેમ. જેમ કોઈ માણસ પ્રયત્ન કરે અને એને પ્રયત્નનું ફળ ન મળે તો એને આકુલતા થાય છે કે મારો મારો મારી મહેનત નકામી જાય છે, મારો પ્રયાસ વ્યર્થ જાય છે, આ કેમ ચાલે, મારા પ્રયાસનું ફળ આવવું જ જોઈએ. તો એને વધારે દુઃખ લાગીને જે ઉત્પન્ન થાય છે એમાં જોર આવે છે. આ જોર કેમ નથી આવતું? કે એને જે પરિણામ એ કરી રહ્યો છે એ પરિણામમાં એને રૂચે છે, એવી જે શુભની રૂચિ એને શુદ્ધાત્માની રૂચિ નથી. જેને શુભની રૂચિ છે, પુણ્યની રૂચિ છે, એને જળની રૂચિ છે, એને ચૈતન્યની રૂચિ નથી. આમ એટલે શુભ ભાવ થાય એનો વાંધો નથી, પણ એનું મમત્વ થાય કે આ ઠીક છે, સારું છે, મારું છે, સારું છે, મારું છે ને સારું છે આ પરિણામ, એમ એનું મમત્વ થાય અને એ રૂચે, ત્યારે એનો જે પ્રયત્ન છે એ પ્રયત્નને ઊંધી દિશાનો પ્રયત્ન અહીંયા કરી દે છે. એ પ્રયત્ન એનો બરાબર પ્રયત્ન છે
નહીં,
કેમ કે સંગી પંચેન્દ્રિય જીવના પુરુષાર્થની પર્યાય, એનું જે વિરિગુણ પરિણમે છે એમાં પુરુષાર્થની જે પર્યાય છે એ પ્રયોજનભૂત કાર્ય કરવા માટે સમર્થ છે, અને જ્યાં જ્યાં એને પ્રયોજન લાગે છે ત્યાં ત્યાં એ બરાબર કામ કરી જાય છે. એટલે એને પુરુષાર્થ નથી એ સવાલ નથી, પણ યોગ્ય પુરુષાર્થ અને અયોગ્ય પુરુષાર્થ એટલો જ સવાલ છે. પુરુષાર્થ તો છે જ, પણ પુરુષાર્થ અયોગ્ય સ્થાનમાં છે, એને યોગ્ય સ્થાન રૂપ કરવો ઘટે છે. આટલી વાત છે. તો એ પુરુષાર્થનું ફળ આવ્યા વિના રહે નહીં, રોકડું જ ફળ મળે છે. ધર્મના પ્રકરણમાં ક્યાંય ફળનો ઉધાર પણ નથી, એનું ફળ તે જ કાળે રોકડું છે, તે જ સમયે રોકડું છે. એ શુદ્ધોપયોગનો વેપાર તદ્દન રોકડ્યો છે, એમાં કઈ આગળ પાછળ આશા રાખીને બેસી રહેવું પડે એ પ્રશ્ન નથી. એટલે ઉપરમાં એ વાત લીધી છે કે સાચી કોશિશ કરી નથી, કોશિશ ઊંધી કરે છે. સાચી કોશિશ કરી નથી એટલે કોશિશ ઊંધી કરે છે. આ જરાક ધ્યાન ખેંચે એ વાત છે, નહીતર એમ કે કોશિશ તો અમારી સાચી છે પણ અલ્પ છે. જે પરિણામ તું કરો છો વ્યવહાર દ્રષ્ટિએ એ પરિણામ ભલે ઘણા સારી કક્ષાના ગણાતા હોય, તો પણ તે સારી કક્ષાના પરિણામની યથાર્થતા અને સારાપણું ત્યારે જ છે કે જ્યારે એ સંબંધી પણ અંદરમાં અહમ ન સેવાય ત્યારે. નહીતર એ સારી કક્ષાના પરિણામમાં મહત્વ થતા અહમપણાનું જે દૂષણ ઉત્પન્ન થયું એનું સાંગોપાંગ સારો સારાપણું રહેવા દેતું નથી. એમાં એક પ્રકારાંતરને વિચારવા જેવો છે કે કોઈ જીવ હજી અનુભવમાં આવ્યો નથી, છતાં અનુભવમાં આવે એવા પરિણામમાં ઉન્નતિ ક્રમના ચડતી ક્રમના પરિણામમાં હોય છે, ત્યારે પણ હજી એને શુદ્ધતા નથી થઈ, એ પેલા શુભ પરિણામો છે. છતાં એ પ્રકાર એવો છે કે જેની અંદર એને એ પરિણામમાં જરાય સંતોષ નથી, અને આ પરિણામ આવા સારા થાય છે એવું એનું વજન ને ધ્યાન પણ જતું નથી. એનું ધ્યાન જે ધ્યેય ઉપર છે એ ધ્યેયને પકડવા માટે ઉગ્ર થતા પરિણામ, ચડતા પરિણામ, એ પોતાની પરિણામની સ્થિતિ અને લક્ષ્યને દૂર કરે છે. એ પરિણામને લક્ષ્યમાં જ પરિણામ લેતા નથી, પરિણામ ધ્યેયને જ લક્ષ્યમાં રાખે છે, અને વર્તમાન થતા પરિણામને ઠીક થયા એવું વજન આપીને એમાં અહમ જ ઉત્પન્ન થતું નથી. એટલે એને રોકાવું ન થઈ એને ચડતા 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 પરિણામ થઈને ધ્યેય સુધી પહોંચી જાય છે. હા, તો એની કોશિશ છે એ ઊંધી નથી. ત્યાં એની કોશિશ ઊંધી નહીં હોવાથી એનું ફળ પણ તરત આવી જાય છે. પણ જીવજીવોને ઘણો લાંબો કાળ લાગે છે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી ઘણો લાંબો સમય જાય છે એને ગુરુદેવના વચન એક ચેતવણી આપે છે લાલ બત્તી મૂકે છે જો ભાઈ આમાં ઊંધી કોશિશ થાય છે જીવને એમ લાગે કે આપણે આમાં ઊંધું શું કરીએ છીએ જે સનાતન માર્ગની અંદર પ્રસિદ્ધ આચાર્યોના શાસ્ત્રો છે એ શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ અને આત્મા કેવો છે ને કેવો નથી એવું આપણે આત્માના સ્વરૂપ સંબંધી સ્વરૂપ વિચારણા અને સ્વરૂપ ચિંતન કરીએ છીએ એમાં ઊંધું શું હોય અને સપના નિમિત્તે શું ઊંધું થાય આ સત્શાસ્ત્ર છે મારી સાંભળીએ ટેપ સાંભળીએ ગુરુદેવની પ્રત્યક્ષ હતા તો પ્રત્યક્ષ સાંભળીએ એમાં ઊંધું શું છે આપણે ક્યાં બીજે જઈએ છીએ કે નહીં ત્યાં પણ આ જીવ યથાયોગ્ય પુરુષાર્થના ક્રમમાં આવીને સ્વાનુભવમાં ન પહોંચે અને જે સમય વ્યતીત કરે ત્યારે એને રોકાવાનો એનો પુરુષાર્થ તો છે જ રોકાવા સંબંધીનો પુરુષાર્થ ચાલુ છે એ પુરુષાર્થને ઊંધો પુરુષાર્થને ઊંધી કોશિશ કહેવામાં આવે દેખત રીતે ભલે એ ઊંધી વાત ન હોય પણ છતાં એમાં ઊંધાય છે ત્યારે રોકાણો છે આમાં કઈ કોઈને એમ નથી રાખ્યું ભાઈ આમ લાગે આમ કોઈના માટે આમ લાગે એ કઈ વાત નથી એ તો વસ્તુની સ્થિતિ જ છે
બરોબર
એટલે ખુલ્લમ ખુલ્લી એ વાત કરી છે એ ઊંધી કોશિશ કરે છે એમાં શું કરે છે કે પુણ્યમાં એકતા કરે છે વિષય એ જ લીધો છે અનુસંધાનમાં જે વિષય લીધો છે એ જ વિષય લીધો છે કે જીવ શુભ રાગમાં એટલે કે પુણ્યમાં એકતા કરે છે એકતા કરે છે એટલે એને સારા ગણે છે એ ભાવોને પુણ્ય ભાવોને સારા ગણે છે અથવા એ ભાવો કયા એનાથી પણ મને લાભ થયો રાગમાં એકતા કરે છે એટલે એમાં લાભ માને છે કે આમ કરતા 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 આ લાભના પરિણામ ઓલા લાભ સુધી પહોંચી જશે એટલે એ પરિણામ સારા એમાં અહંપણું મમત્વપણું અને એનું રૂચવું જે પરિણામ આત્માની જાતિના નથી આત્માના જાત સ્વભાવ જાતિના તો નથી પણ સ્વભાવ જાતિથી વિરુદ્ધ જાતિના છે વિતરાગ સ્વરૂપથી વિરુદ્ધ એવા રાગની જાતિના છે એટલે દુશ્મનના પડખે જઈને બેઠો છે પક્ષ કરે દુશ્મનનો અને આશા ધરે એમ કે મને મારું હિત થાય કે છે કે એ તો અનાદિના તારા દુશ્મન તને હણી જ રહ્યા છે એને એના પડખે બેસીને તું શું શું લાભ કાઢી લે કે એના પડખે બેસીને કોઈ લાભ મળે એવું પણ નુકસાન થાય રાગમાં એકતા કરી લાભ માને છે વ્રતાદિમાં લાભ માની અભિમાન કરે છે પછી શું કરે છે હાજી હા એને લાભ મને કેવી રીતે દેખાય એ તો શ્રી ગુરુ એમ કે છે કે ભાઈ આ તારા સ્વભાવથી વિરુદ્ધ જાતિના છે તો એ તારા દુશ્મન નહીં તો શું તદ્દન પ્રતિપક્ષ છે રાગ અને વિતરાગ તા તદ્દન પ્રતિપક્ષ છે સામે સામા પક્ષમાં છે હવે તું એના લાભ માને છે એનો અર્થ કે તને ઓળખાણ નથી એનું સ્વરૂપ શું છે એની તને ઓળખાણ જ થઈ નથી એમ છે વ્રતાદિમાં લાભમાંની અભિમાન કરે છે એ અભિમાન આવ્યા વિના રહે નહીં જ્યારે કોઈ ક્રિયા માર્ગે વિકાસ કરવા જાય ત્યારે એ બાહ્ય ત્યાગ કરે છે વ્રત નિયમ સંયમ એ વગેરે ગ્રહણ કરવાનો વિચાર આવે છે અને એ પરિણામમાં એને કંઈક મહત્તા ભાસે છે પ્રશ્ન એ ઉપસ્થિત થાય એવું છે કે તો અમારે અનુભવ થયા
કરવો, જો તારે ખર્ચ જ કરવો છે તો માલ સારો લેને એમ કે છે. પૈસાથી ખડે મળે છે અને પૈસાથી હીરા પણ મળે છે, બે ચીજ મળે છે, તો તારે ખડનો શું ઉપયોગ છે? ખડનો કોઈ કિંમત નથી, હીરાની કિંમત છે, કિંમતી ચીજ છે. તો શા માટે અહીંયા ત્યાં ખર્ચ ન કરવું, આટલો સવાલ છે.
બરોબર.
બીજું શું થાય કે વ્રત કરે એનો વાંધો નથી, સહજપણે કષાયની મંદતામાં અસંયમિત પરિણામ ન થાય તો પરિણામને અસંયમિત પરાયણ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આની અંદર, કેમ કે આ તો નિર્દોષતાનો માર્ગ છે. તો એ સહજપણે થાય તો સાથે સાવધાની આવવી જોઈએ કે આનું મમત્વ મને, આનું અભિમાન મને ક્યાંય પણ થશે તો અટકવાનું એક બહુ મોટું સ્થાન છે. એમ જો એ ચેતીને ચાલે તો એને વ્રત ગ્રહણ કરનારને પણ આ દૂષણ અભિમાનનું કે રોકાવાનું ઉત્પન્ન થતું નથી. પણ અંદરમાં જીવ ઘણો જાગ્રત હોય તો જ આ માર્ગમાં પ્રવેશ કરી શકે, નહીતર આ માર્ગે ચડી શકે એવું નથી. કેમ કે એકલી વ્રતાદિના પરિણામનો જ અભિમાન થાય એવું નથી, શાસ્ત્રમાં પણ એવું છે કે એ દિશામાં ક્ષોભસમ કરે અને શાસ્ત્રની જાણકારીને એ વિષયનો જાણકાર થઈ જાય ત્યારે પણ એને એમ લાગે છે કે મને જ્ઞાન થયું. ઓલાને ચારિત્રનો અહંકણો આવે છે તો આને જ્ઞાનનું અહંકણો આવે છે. એટલે મોક્ષ માર્ગના જે મુખ્ય બે પડખા છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એમ કીધું છે ને, બે પડખા લીધા છે, જ્ઞાન ક્રિયા ધ્યાન મોક્ષ. તો કોઈ ક્રિયા માર્ગે આગળ વધે અને કોઈ જ્ઞાન માર્ગે આગળ વધે, અથવા કોઈ બે માર્ગે આગળ વધે, કે આપણે સંયમ સહિત જ્ઞાન કરો, શું જ્ઞાન ક્રિયા ધ્યાન મોક્ષ કર્યો છે, તો પણ તે બાહ્ય પદાર્થ આશ્રિત, બાહ્ય પદાર્થ આશ્રિત પરિણામ, ત્યાગના પરિણામમાં મેં આ પદાર્થો ત્યાગ્યા એવા જે બાહ્ય પદાર્થ આશ્રિત પરિણામ, અને જ્ઞાનમાં શાસ્ત્ર આમ કહે છે, શાસ્ત્રમાં આમ કહે છે, આ શાસ્ત્રમાં આમ કહે છે, આ શાસ્ત્રમાં આમ કહે છે, એવા જે શાસ્ત્રને આધારિત જ્ઞાનના પરિણામ, એ પરિણામમાં ક્યાંય એને જો મમત્વ થયું તો સૌથી રોકાવાના મોટા કારણને એણે ઊભું કર્યું છે, એ પરિસ્થિતિ આવ્યા વિના નહીં રહે. એને અહીંયા ઊંધો પુરુષાર્થ ગુરુદેવ કહે છે. ગુરુદેવ છે કે છે આ ઊંધો તારો પુરુષાર્થ છે, અને એ સંભવિતતા જોઈને બહુભાગ જીવોનું, પ્રાય જીવોનું આ પ્રકારે અટકવું જોઈને ચેતાવવામાં આવે છે કે જોજો પરિણામ તો આવા થવાનો પ્રસંગ છે. આ સંયમના પરિણામ ધારણ કરવાનો પણ વિકલ્પ આવશે અને સંયમ વ્રતાદિનું ગ્રહણ થશે, શાસ્ત્ર સ્વાધ્યાયના પરિણામનો પણ વિકલ્પ આવશે અને શાસ્ત્ર સ્વાધ્યાયાદિ પણ થશે, બંને પ્રકારના પરિણામ આ માર્ગે આવનારને થવાનો વિષય છે. આ ત્યારે સાથે સાથે ચેતવણી કરીએ છીએ કે અહીંયા અટકવાની પણ બહુ મોટી જગ્યા છે, એ પડખું સંભાળી લેજો તો તમે અટકશો નહીં અને તમને યથાર્થ લાભ થશે, જે જોઈએ છે લાભ થશે, અને નહીતર લાભને બદલે નુકસાન થશે. આ પરિસ્થિતિ છે. એટલે એમ કે છે કે વ્રતાદિમાં આદિમાં આ બધા પ્રકાર લઈ લેવા, આદિની અંદર શાસ્ત્ર જ્ઞાનનો પ્રકાર પણ લઈ લેવો જોઈએ. લાભ માનીને જીવ અભિમાન કરે છે, એ બધી વિપરીત બુદ્ધિ છોડીને એમ કે છે, એ બધી વિપરીત બુદ્ધિ છે એમ કે છે. લાભ માનવો, મમત્વ કરવું, અંદરમાં રૂચવું, એ બધી વિપરીત બુદ્ધિ છે. એ વિપરીત બુદ્ધિ છોડીને નાયક મૂર્તિ આત્માની સન્મુખ દેખે ત્યારે આત્મા જાણવામાં આવે છે. અહીંયા શબ્દનો પ્રયોગ છે એ દિશા સૂચક છે. આત્માને સન્મુખ દેખે એમ કહ્યું. સારા પરિણામ સત્શાસ્ત્રમાં પણ પરપદાર્થ આશ્રિત છે, સત્શાસ્ત્રના જ્ઞાનમાં પણ પરપદાર્થ આશ્રિત છે, અને તારા પરિણામ રતાદિમાં પણ પરપદાર્થ આશ્રિત છે. એ દિશાથી પલટો મારીને એમ કહેવું છે, જરાશ્રિત છે, પરાશ્રિત છે, અને અંતરતત્વ સ્વરૂપ જે જ્ઞાયક આત્મા, એ જ્ઞાયક મૂર્તિ આત્માની જયારે સન્મુખ દેખે, પરિણામની દિશા પલટાવીને અંતર્મુખ થાય, ત્યારે આત્મા જાણવામાં આવે છે. ત્યાં સુધી આત્મા જણાતો નથી. શું કહે છે કે મારો આત્મા આવો, મારો આત્મા આવો, મારો આત્મા આવો, એવા વિકલ્પના કાળમાં વિકલ્પ છે એ તો ચોખ્ખો ઉદયને અનુસરતો જીવનો પરિણામ છે, પરાશ્રિત પરિણામ છે. ભલે બહારમાં કોઈ શાસ્ત્રનું કે બીજું નિમિત્ત ન હોય તો પણ સૌ ચિંતવનનો વિષય લઈએ કે હું આત્મા જ્ઞાન સ્વરૂપ, હું જ્ઞાયક મૂર્તિ, હું આનંદ સ્વરૂપ, હું પરિપૂર્ણ સ્વરૂપ, પણ એમાં જે વિકલ્પ છે એ કર્મના ઉદયનો આશ્રય કરીને ઉત્પન્ન થયેલો ભાવ છે,
પરાશ્રિત.
એ પરાશ્રિત પરિણામ પરસન્મુખ પરિણામ છે અને એનો વિષય જ્ઞાયક નથી, એ વિકલ્પનો વિષય જ્ઞાયક નથી. આમ છે, એટલે એમ કે છે કે અને એવા વિકલ્પમાં, એ વિકલ્પ મેં આત્માનો કર્યો તે સારો કર્યો, એ વિકલ્પનું મમત્વ એની એકતા બુદ્ધિને પ્રસિદ્ધ કરે છે. એ નુકસાનની પ્રવૃત્તિ થઈ ગઈ. એટલે એમ કહ્યું છે કે રાગ અને જ્ઞાન જુદા છે, સ્વરૂપનું ચિંતન થાય ત્યારે પણ સ્વરૂપ સંબંધિત ઉત્પન્ન થયેલો વિકલ્પ તે રાગ છે, અને જ્ઞાન એનાથી જુદી જાતની ચીજ છે, જુદી જાતનો ભાવ છે, એક અનાત્મ ભાવ છે, એક પરભાવ છે, અને એક સ્વભાવ છે. એમાં સ્વભાવમાં અહમપણાનો પુરુષાર્થ થવો જોઈએ, અને જ્ઞાયક મૂર્તિ એટલે અંતર્મુખ થવું, અંતર્મુખ થવું એટલે જ્ઞાનને જ્ઞાનના વેદનનો અનુભવ થવો, જ્ઞાનમાં જ્ઞાન વેદનનો અનુભવ થવો, એને અંતર્મુખપણું અથવા સ્વસન્મુખ છે. ત્યારે એને રાગની ભિન્નતા કરી એમ કહેવામાં આવે છે. એવો એને અભ્યાસ કરવો જોઈએ, વેદ જ્ઞાનનો એવો અંદર અભ્યાસ કરવો જોઈએ. એ વાત કાલે પૂજીબેન શ્રીએ લીધી હતી કે વેદ જ્ઞાનના અભ્યાસમાં પુરુષાર્થ વધારવો જોઈએ, વેદ જ્ઞાનના અભ્યાસથી પુરુષાર્થને વધારવો જોઈએ. ભલે એમાં વિકલ્પ ઉઠે છે, રાગ એમાં ઉત્પન્ન થાય છે કે હું આત્મા આવો, હું આત્મા, પણ એ વિકલ્પ તે હું નથી. વિકલ્પનો સ્વીકાર ના આવવો જોઈએ, અને વિકલ્પમાં સ્વીકાર ના આવે એટલે એમાં મમત્વ કરવાનો પ્રશ્ન જ નથી. ઉલટાનો એ વિકલ્પથી જુદો હું જ્ઞાયક મૂર્તિ છું એવો એક પ્રયત્ન થવો જોઈએ, એને ભેદ જ્ઞાનનો પ્રયત્ન કહે છે. એ ભેદ જ્ઞાનના પ્રયત્નમાં એને એકતા બુદ્ધિ તોડીને રાગ ઊભી ન થાય, રાગ ઊભો ન થાય, એવા જ્ઞાયકમાં અહમપણાના તીવ્ર પરિણામ પુરુષાર્થથી કરવા જોઈએ, કે જેથી અનાદિની એકત્વ બુદ્ધિ તૂટીને નિર્વિકલ્પ સ્વાનુભવ એકવાર થાય, તો એની ત્યાર પછી વિકલ્પમાં આવે તો પણ વિકલ્પથી છૂટી જ્ઞાન ધારા એની કામ કરે સહજપણે, અને પોતે છૂટે ન છૂટો રહે. ભલે અવસ્થામાં રાગાંશની ઉત્પત્તિ થાય પૂર્ણ વિતરાગતાના અભાવના કારણે, તો પણ પોતે છૂટો રહી શકે, પોતે છૂટો રહી શકે તો પોતાનું સાધન છૂટો રહીને કરી શકે. પણ જો રાગની એકતામાં બંધાયેલો રહે ને રોકાયેલો રહે તો સ્વરૂપ સાધન એમાં બિલકુલ થતું નથી. આ પરિસ્થિતિ
ધારા કેમ
હે, મિથ્યા દ્રષ્ટિને તો જુદી જ્ઞાન ધારા મિથ્યાત્મનો અભાવ ન થાય સમ્યક દર્શનમાં ત્યાં સુધી છૂટી જ્ઞાન ધારા ઉત્પન્ન થતી નથી. પણ એને પોતે માત્ર જ્ઞાન સ્વરૂપ છે એમ રાગથી ભીન પડવાનો અને જ્ઞાયકમાં અભેદ થવાનો પુરુષાર્થ કરવો જોઈએ. જેને પોતાના ઉત્પન્ન થતા આત્મા સંબંધીના રાગમાંથી પણ ખસવાની તૈયારી છે એ બારમાં પંચેન્દ્રિયના વિષયમાં અને ઉદયના રાગમાં રોકાવાનો તો રહેતા રોકાવાનો નથી ને એમાં એને રસ આવવાનો નથી. મુખ્ય તો શું છે કે જીવને જળમાં સુખ બુદ્ધિ છે એ નિર્ણય બદલવો જરૂર અને ત્યાં સુધી એને ઉદયના કાળમાં એનો રસ આવે છે અને એ રસવાળા પરિણામ છે એને ઘણા નુકસાન કરતા પરિણામ છે એને એનું બળ ઉત્પન્ન થવા દેતા નથી. કેમ કે એ શક્તિ ખર્ચે છે. જ્યારે રસ લીએ છે પરભાવમાં રસ લીએ છે ત્યારે એની શક્તિ એમાં ખર્ચાય છે એટલે એની સ્વરૂપની શક્તિ કામ કરતી સ્વરૂપ સન્મુખ થવાની એનો પુરુષાર્થની જે શક્તિ છે એ કામ કરતી નથી. ચૈતન્ય રસ એને જગાડવો જોઈએ. એ તો રસ ની તો વાત ચાલુ કે ચૈતન્ય તત્વનો રસ લગાડવાથી આત્મામાં સંસ્કાર પડે છે સંસ્કાર દૃઢ થાય છે અને ભેદ જ્ઞાનના સંસ્કાર દૃઢ થતા થતા કેમ કે એ સંસ્કાર ભેદ જ્ઞાનના પ્રયાસમાં થાય છે એટલે એ વાત આમાં નાખી દીધી. એ ભેદ જ્ઞાનના સંસ્કાર દૃઢ થતા થતા ફળાક દેહને સ્વાનુભવ થઈ જાય છે એ ચડતીના ક્રમની વાત લીધી. એ પરિણામ ચડતીના ક્રમ વાળા ઉન્નતિના ક્રમ વાળા પરિણામમાં કેવી સ્થિતિ હોય એ વિષય ત્યાં ચાલી ગયો. અને કોઈ જીવ રોકાઈ જાય છે એ પ્રકારના પરિણામ નથી કરતો છતાં બહારમાં સત્શાસ્ત્ર અનુસાર જ્ઞાનના પરિણામ અને વ્રતાદિના અનુસાર સંયમના પરિણામ એ બંને પ્રકારના પરિણામ કરતો જોવામાં આવે છે છતાં એનું ફળ કેમ નથી કે એ જીવ ત્યાં રોકાયેલો છે. એને ત્યાં અહમ બુદ્ધિ કરી છે સ્થૂળપણે કે સૂક્ષ્મપણે એને અભિમાન કર્યું છે એ અભિમાનનું પાપ કર્યું છે બીજી રીતે કહીએ મિથ્યાત્વે પાપ જ છે એટલે એ જીવની કોશિશ ને પ્રયત્ન ઊંધી દિશામાં વર્તે છે એનું ફળ એને સોગળું આવે એ વાત રહેતી એને આખે આખી દિશાનો પલટો મારવો જરૂરી છે. શાસ્ત્ર જ્ઞાનના અને સંયમના પરિણામ થાય છે એ પર્યાપ્ત નથી દિશા બદલાવી જોઈએ અને દિશા બદલાયા વિના દશા બદલાય એવું તો કદી બનતું નથી. ચૈતન્ય રસ ઉત્પન્ન કરવા માટે એને સુખ સાચા સુખની એને તૃષા અને પીપાસા ઉત્પન્ન થવી જોઈએ. જ્યારે તરસ લાગે છે ત્યારે એ ક્ષણ એવી આવે છે કે પાણી વિના ચાલતું નથી. સામાન્ય તરસ હોય તો માણસ ચલાવી શકે છે વાંધો નથી. પણ જો પાણી મળે જ નહીં તરસ લાગ્યા પછી પાણી મળે જ નહીં તો પરિસ્થિતિ બગડે છે અને એ પરિસ્થિતિ એવી બગડે છે કે પ્રાણ છૂટી જાય છે. એ પરિસ્થિતિને એમ કહેવાય છે કે પાણી વગર હવે ચાલશે નહીં એમ આની તરસ લાગવી જોઈએ. જોકે શ્રીમદજી તો એમ જ કહે છે કે આ વિષય એટલો બધો કિંમતી છે કે જેને એની તૃષા ન લાગી હોય ત્યાં એ વિષય સંબંધિત પરિશ્રમ કરવો વ્યર્થ છે. તૃષાતુરને પાણી પાયાની મહેનત કરજો એવું એક વચન લખ્યું છે. એનો અર્થ છે કે જેને તરસ ન લાગ્યો હોય એને આ પરાણે પીવડાવવાની કોઈ એનું ફળ નીકળવાનું નથી. કેમ કે એ લેવાનો જ નથી પીવાનો જ નથી આ પરિસ્થિતિ છે. એટલે જો તૃષા લાગે અને એ તૃષા પણ વધે ત્યારે શુદ્ધાત્મ તત્વ ચૈતન્ય તત્વના સંસ્કાર પડે એનો ખરો રસ એને લાગ્યો છે એ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યાં, નહીંતર ત્યાં સુધી એ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ નથી. અને સમ્યક દર્શન થવું એટલે પરમાત્માની પર્યાયમાં પધરામણી થાય છે, એ પરમાત્માને પધારવા માટે પરમાત્માને સાનુકૂળ આંગણું તો ચોખ્ખું જોઈએ કે નહીં, પર્યાય તો એનું આંગણું છે. બહારમાં મહેમાન હાર આવવાનો હોય તો ઘર સાફ સુફ કરીને રાખે છે અને આંગણું ચોખ્ખું કરે છે, અને રાજા મહારાજા કે વડાપ્રધાન જેવા આવવાના હોય તો વળી વિશેષ શોભા કરે, અરે ધર્મી આવવાના હોય તો પણ ઘરે શોભા કરીએ છીએ. આપણે એ દિશામાં વળેલા છે, ગુરુદેવ પધારવાના છે, કોઈ પણ ધર્મી પધારવાના તો પણ કરીએ છીએ, તો પરમાત્મા પધારે એને માટે એને યોગ્ય તૈયારી નહીં, એ વાત તો કઈ સુસંગત રહેતી. એટલે એ બધી વિપરીત બુદ્ધિ છોડીને નાયક મૂર્તિ આત્માની સન્મુખ દેખે ત્યારે આત્મા જાણવામાં આવે છે, ત્યારે ખરેખર આત્મા જણાય છે. સન્મુખ થાય અને આત્મા ન જણાય એવું બનતું નથી, પણ પર સન્મુખ પર ભાવને મારા પણ જ્યાં સુધી અનુભવ કર્યા કરે ત્યાં સુધી તો કોઈ રીતે સ્વસન્મુખતા થાય નહીં. આ આત્મભાવ છે અને આ પરભાવ છે એમ અંદરમાં ભાવોની વહેંચણીમાં ભેદજ્ઞાનમાં ઉતરવું જોઈએ, અને એ એવું સ્વીકાર કરવાની ઘણી ધગશ અને ઘણી લગ્ની હોય ત્યારે જ એવા કાર્યનો અંતરંગમાં પ્રારંભ થાય છે, નહીંતર પ્રારંભ થતો નથી. ભલે એ સાંભળ્યું હોય કે આવું કરવા જેવું છે, પણ જીવ અંદરમાં એ કરી શકતો નથી, કેમ કે એની ધગશ નથી. અને એ ધગશ નથી એમ સૂચવે છે કે એને હજી બીજે બીજે કાર્ય કરવાની ધગશ છે, એની ધગશ બદલી નથી. એના સ્વભાવમાંથી દ્રઢની કરીને અંદરમાં રાગથી ભીન પડવા માટે એને ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે રાગ થાય છે કે નહીં? ઉદય તો ધારાવાહિક ચાલુ છે, ક્યારે ઉદયનો પ્રસંગ નથી? તો એને સર્વકાળે સાવધાની આવી જોઈએ કે આ જેટલા ઉદયના રાગ થાય છે એમાં હું પણ જ કેમ થાય છે, જેમાં અહમ પણ મટાડવું છે એમાં હું પણ થઈ રહ્યું છે, આ નુકસાન છે, ક્યાં સુધી ચાલુ રાખવું મારે? ઘે ઢોળાતું હોય ક્યાં સુધી જોયા કરવું મારે? ઘરમાં ચોર ગયો અને તિજોરી ખોલી નાખીને એક પછી એક પછી દાગીના કાઢે છે, ક્યાં સુધી જોયા કરીશ તું? કોઈ એમ કહેશે કે ભાઈ તમે સુઈ ગયા છો પણ આ ઘરમાં ચોર ગયો છે, અવાજ કરે છે તમને ખબર નથી? તો કે ખબર છે અવાજ કરે છે, પણ કે અવાજ કરે છે એમાં ચોરી કરી રહ્યો છે ખબર? તો કહીએ મને ખબર છે કે એમ કે હું પણ તમને ખબર છે, હવે ખબર છે આ હું તમને ખબર છે કે ઘરનો સભ્ય હોય તો એમ જ કે કપાળ તમને ખબર છે, આ તમે હું ભૂલી રહ્યા છો એમ જ કે આ લૂંટે છે બધું લઈ જાય છે બધું. હા એ લાગવું જોશે. આ એકત્વ બુદ્ધિનું નુકસાન અનંત પરિભ્રમણનું ને અનંત જન્મ મરણનું કારણ છે, કેન્સરથી વધારે ભયંકર રોગ છે, અનંત કેન્સરની ખાણ છે. એ વાત જ્યારે દેખાશે ત્યારે જ એની ભયંકરતા ભાસશે અને ત્યારે જ એનું મમત્વ સાચા પ્રકારે છૂટશે, નહીં તો સાચી રીતે એનું મમત્વ નહીં છૂટે. એ છે કે એ સન્મુખ થવું અને ત્યારે જ આત્મા જણાશે, એટલે કે પરાંગમુખતા છોડવી ત્યારે જ આત્મા જણાશે. 162 બોલ પૂરો થયો.
163 યોગીન્દ્ર દેવે તો ચોખ્ખું કહ્યું છે કે હિંસા જુઠ્ઠું ચોરી આદિ તો પાપ ભાવ છે. યોગીન્દ્ર દેવે બહુ ચોખ્ખું કહ્યું છે. યોગીન્દ્ર દેવ નું યોગસાર નામનું શાસ્ત્ર છે. યોગસાર નામનું શાસ્ત્ર છે. એકદમ અધ્યાત્મ નો વિષય છે. એની અંદર બીજા વિષયની ચર્ચા જ ઉપાડી નથી. સારભૂત યોગ, સાર સ્વરૂપ એવા, સમયસાર સ્વરૂપ એવા આત્માને ઉપયોગથી યોગ નામ જોડે યોગ સાર છે. એ વિષય જ એમણે લીધો છે. શુદ્ધાત્માના અનુભવનો વિષય લીધો છે. એમાં તો બહુ ચોખ્ખું કહ્યું છે. એમ એ કથન શૈલી બહુ ચોખ્ખી આવી છે કે હિંસા જુઠ્ઠું ચોરી આદિ તો પાપ ભાવ છે, પણ દયા દાન પૂજા ભક્તિ આદિ નો શુભરાગ પણ પરમાર્થ પાપ છે. કેમ કે સ્વરૂપ માંથી પતિત કરે છે ને અન્ય જાતિનો, વિરુદ્ધ જાતિનો રાગ ભાવ સ્વરૂપ સન્મુખ થવા દેતો નથી, અને સ્વરૂપ માંથી એ પાડે છે, એટલો સ્વરૂપ થી એ દૂર રહે છે, તેથી એને પાપ કહેવામાં આવે છે. અનિષ્ટ ગણીને એને પાપ કહે. રાજમલજીએ 110 કલશની ટીકામાં એ વાત કીધી છે. દુષ્ટ છે એ પરિણામ પાપના પરિણામની જેમ જ પુણ્યના પરિણામ, ત્યાં પુણ્ય પાપ અધિકાર ચાલે છે. દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે. આત્માના સ્વરૂપના ઘાતક હોવાથી એને અનિષ્ટ પરિણામ, ઈષ્ટ નહીં એવા અનિષ્ટ પરિણામ, અને જેમ કોઈ દુષ્ટ દુઃખ આપે એવા દુઃખદાયક પરિણામ ગણીને એને દુષ્ટ પરિણામ કહેવામાં આવ્યા છે. એ શબ્દ વાપરા છે. એ ત્યાં ફોડ પાડીને વાત કરી છે. યોગ સારની અંદર યોગીન્દ્ર દેવે ફોડ પાડીને વાત કરી છે કે હિંસા જુઠું ચોરી આદિ તો ચોખ્ખે ચોખ્ખા નિર્વિવાદપણે પાપના પરિણામ છે. એને તો કોઈ પુણ્યના પરિણામ કહે નહીં. એ પાપના પરિણામને તો કોઈ પુણ્યના પરિણામ ન કહે. પણ દયાદાન પૂજા ભક્તિ આદિ નો શુભરાગ, આ અન્ય દર્શનમાં જૈન દર્શનમાં ફરક અહીંથી છે. કે પાપનો નિષેધ અવગુણ ગણીને, દૂષણ ગણીને પ્રાયે બધા જ દર્શનો કરે છે. પછી ઓછા વર્તાંશે કરે એ જુદો વિષય થઈ ગયો. એ તો દરેક પોતપોતાની ફિલસૂફીના ધોરણ ઉપર આધાર છે. પણ સામાન્યપણે લઈએ તો હિંસા કરવી, બીજા જીવોનો પ્રાણઘાત કરવો, ચોરી કરવી, જૂઠ બોલવું, એવા દૂષણોને તો પાપ કહેવામાં આવ્યા છે અને કરવા લાયક નથી એમ કહેવામાં આવ્યા છે. મતભેદ અહીંયા છે કે જે દયાદાન પૂજા ભક્તિના પરિણામ છે, જે જગતમાં ધર્મ તરીકે અનેક સંપ્રદાયો પ્રસિદ્ધપણે સ્વીકારે છે, એને પણ જૈન દર્શન પાપની કક્ષામાં મૂકે છે. પુણ્યના પરિણામ હોવા છતાં
પાપની કક્ષામાં
એક એવી પવિત્ર પરિણામની સ્થિતિને ગ્રહણ કરવા અર્થે, એવા પ્રયોજનને અર્થે એને પાપની કક્ષામાં મૂકે છે. જેને લોકો ધર્મ સમજે છે એને પણ અધર્મને પાપ કહે. તો વિચક્ષણ જીવને એ ખ્યાલ આવવો જોઈએ કે અરે આ કઈ શું કહેવા માંગે છે આની પાછળ, એ વાત થોડી સમજવી જોઈએ. અહીંયા તો એ સ્પષ્ટ કર્યું છે કેમ કે જીવને સ્વરૂપ માંથી તે પતિત અર્થાત ચ્યુત કરે છે, પાડે છે. સ્વરૂપના એકાગ્ર પરિણામોમાંથી ચ્યુત કરવા માટેની અને પાડવા માટેના તે પરિણામ હોવાથી પતિત કરે તેને પાપ કહીએ. પાપ શબ્દ ક્યાંથી આવ્યો છે? જે જીવને નીચે લઈ જાય, પરિણામના નીચેના સ્તરમાં લઈ જાય, પાડી દે એને પતિત કહેવામાં આવે છે.
એને પાપ કહેવામાં આવે છે, અને એ પ્રકારનું દૂષણ શુભ પરિણામમાં પુણ્યના પરિણામ હોવાથી યોગીન્દ્ર દેવે આ પુણ્યના પરિણામને પણ પાપના પરિણામ ગણીને અધ્યાત્મના પવિત્ર પરિણામના વિષયને સ્થાપિત કર્યો છે, એ સિદ્ધાંત સ્થાપવો છે, એટલે અહીંયા એ શૈલી અપનાવી છે.
ભગવાન